બાપાશ્રીએ અતિ પ્રસન્ન થતા પોતે ક્ષત્રિય પધરાવેલા ભીડભંજન હનુમાનજીની પ્રશંસા કરીને કહ્યું છે, આ હનુમાનજી બહુ ચમત્કારી છે, કોઈને ભૂત પ્રેતાદિકનું દુઃખ હશે તો આ હનુમાનજી શ્રીજી મહારાજની ઈચ્છાથી નાશ કરશે, પણ એમ સમજજો કે આ સર્વે ચમત્કાર શ્રીજી મહારાજના પ્રતાપથી છે, આ તો ચમત્કારી સ્થાન ચમત્કારી સભા એને લઈને આ હનુમાનજી પણ ચમત્કારી છે, એ સર્વે પ્રતાપ શ્રીજી મહારાજનો છે એમ જાણવું. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે, અમે અમદાવાદ સંકલીને ગયા હતા, ત્યાં એક વિદ્વાન સાધુએ વાત કરી, તે મહારાજને પ્રકૃતિ પુરુષ જેવા કહ્યા. પછી અમે કહ્યું છે, તમે વિદ્વાન તો મહારાજને માયા સુધી વર્ણવો છો, તેથી પર તો સમજતા જ નથી, માટે અમે વિદ્વાનથી તો બીએ છીએ. વિદ્વાનને મહારાજ હાથ આવવા ઘણા દુર્લભ છે, આપણે તો મૂળ અક્ષરથી પર શ્રીજી મહારાજના તેજ રૂપ અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે તેમાં રસબસ થઈ રહેવું. પ્રકૃતિના કાર્યને તો જોઈ જોઈને જીવ થાકી ગયા છે, તે જો મહારાજની મૂર્તિમાં જોડાય તો અહોહો થઈ જાય. જે પ્રકૃતિ આદિકમાંથી અને મૂળ અક્ષરમાંથી નીકળીને મૂર્તિમાં જોડાઈ જાય તેને બીજું કાંઈ ભાસે કે સાંભળે નહીં. સભામાં પ્રથમ પ્રકરણનું 51મું વચનામૃત વંચાતું હતું, તેમાં અમારી મૂર્તિ વિના અક્ષર પર્યંત સર્વે વિસારી દેવું એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, આ વચનામૃતમાં તો શ્રીજી મહારાજના આશ્રિતને શ્રીજી મહારાજે પોતાની મૂર્તિ વિના બીજું કોઈ પ્રધાન રહે તેવું રાખ્યું નથી, તો પણ કેટલાક પરોક્ષ અવતારમાં જ અટકી પડે છે, તે આવા વચનો સમજી શકતા નથી. હમણાં અહીં એક સાધુ આવ્યા હતા, તે વિદ્વાન કહેવાતા હતા, પણ મહારાજને ને અવતારને જુદા જાણતા નહીં, તેથી વચનામૃત વાંચે ને સભામાં વાતો કરે છે, મહારાજને બીજા અવતાર ક્યાં જુદા છે? તેને અમે કહ્યું છે, તમે અમદાવાદનું 7મું વચનામૃત વાંચો. ત્યારે તે કહે, એ તો પાછળથી વચનામૃત થયા છે, અમારા દેશની પ્રતમા એ નથી. પછી અમે કહ્યું છે, પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત વાંચો, એ તો તમારી દેશની પ્રતમા છે ને. ત્યારે તેમણે એ વચનામૃત વાંચ્યું, તેમાં જ્ઞાને કરીને સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને એનું કાર્ય એ કાંઈ નજરમાં આવતું નથી, એક રસ ચૈતન્ય પાસે છે, તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, બીજો કોઈ આકાર રહેતો નથી. ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિ જે પોતે તેમાં અખંડ વૃત્તિ રાખવાથી એવી સ્થિતિ થાય છે એમ આવ્યું, તેથી કાંઈ બોલ્યા નહીં. પછી અમે કહ્યું છે, મધ્યનું 62મું વચનામૃત છે, તેમાં જેને દાસત્વ ભક્તિ હોય તેને પોતાના ઇષ્ટદેવનું દર્શન તેનો સ્વભાવ તથા તેની જ વાર્તા સાંભળવી ગમે, તે આપણા ઇષ્ટદેવ ક્યાં? ત્યારે તે કહે, મહારાજ બીજું શું બોલે? પછી અમને પૂછ્યું છે, મહારાજે મંદિરમાં પોતાની જ મૂર્તિઓ કેમ ન પધરાવી ને તે અવતાર કેમ પધરાવ્યા? ત્યારે અમે કહ્યું છે, એ તો શ્રીજી મહારાજે પોતે જે લોજ માંગરોળ આદિકમાં અવતાર રૂપે દર્શન આપ્યા હતા તે પોતાની જ મૂર્તિઓ પધરાવી છે. તો પણ તેનું ધ્યાન થાય નહીં, ધ્યાન તો મૂળ મૂર્તિ જે સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ એ નામની મૂર્તિઓનું જ થાય, કેમ જે એ કારણ મૂર્તિ છે. તે લોયાના 11મા વચનામૃતમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે જે અમારા આશ્રિતને અમારું જ ધ્યાન કરવું, પણ પૂર્વે અવતાર થઈ ગયા તેનું ધ્યાન ન કરવું, તેમાં અવતાર અવતારીની વિક્તિ સમજાવી છે. તેમજ છેલ્લાના 16મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે ભગવાનના ભક્તને જેવા રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતા જેવી દૃઢ પ્રીતિ બંધાણી છે તેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. એ વચન પ્રમાણે બીજા અવતારમાં સ્વામિનારાયણ ભગવાન જેવો ભાસ બેસે તો પતિવ્રતાપણું જાય. એટલા માટે એ જ વચનામૃતમાં વ્યભિચારિણીના જેવી તથા પોતાનું નાક કપાય તેવી ભક્તિ કરવાની ના પાડી છે. આવી રીતે મહારાજે વચનામૃતમાં ખુલાસા કર્યા છે તોય આપણે ન સમજીએ તો પછી મહારાજનો મહિમા શું જાણ્યો? પછી તો તે સાધુ સમજી ગયા ને કહેવા લાગ્યા, જે બાપા મારે તો પંચતીર્થી લેખે લાગી. શ્રીજી મહારાજ જેવા સર્વોપરી ભગવાન મળ્યા ને ગોળ ખોળ એક કરે તેને બીજું શું કહેવું? અનાદિમુક્ત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રગટ થવાના 6 હેતુ લખ્યા. તેમાં અવતાર તથા અવતારના ભક્તને પોતાની ઉપાસના અને પોતાનું જ્ઞાન આપી પોતાની મૂર્તિને પમાડવા પણ લખ્યું. તે જો અવતાર અવતારી એક હોય તો એમ મહારાજ શું કરવા કરે? શાસ્ત્ર ભણેલાઓને આવી વાતો કેમ સમજાતી નહીં હોય? અમને તો નવાઈ લાગે છે. શાસ્ત્રમાં શબ્દ દ્વિઅર્થી હોય તે મોટા દયા કરી સમજાવે તો ખરા, પણ તે મનાય નહીં, તેથી આવી વાતો ન સમજાય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે જેમ તીર ને તીરના નાખનારામાં ભેદ, રાજા ને રૈયતમાં ભેદ, ચંદ્રમા ને તારામાં ભેદ, તેમ અવતાર અવતારીમાં ભેદ. એવા વચન ન સમજાય તેને શું કહેવું? અમારા ગુરુ સદગુરુ નિર્ગુણદાસજી સ્વામીની વાતોમાં લખ્યું છે, જે આ મૂર્તિને ભજીને તો અનંત કમળાપતિ થયા છે. વળી મહારાજ અમદાવાદના 7મા વચનામૃતમાં લખે છે કે મારા વિના બીજો કોઈ પુરુષોત્તમ દેખ્યો નહીં. આમ શ્રીજી મહારાજ જેવા સર્વોપરી ભગવાન દયા કરીને પોતાનું મીશ લઈને સમજાવે તોય ન સમજાય તેને શાસ્ત્ર શું કામ કરી દે? આવી વાતો કરી તેથી તે સાધુને તો અમારા વિશે હેત બહુ થઈ ગયું. પછી વારે વારે એમ બોલે, જે બાપા હું તો સાધુ આજ થયો એવું મને લાગે છે. આમ મોટાના વચન મનાય તો કામ સરે. અનાદિમુક્ત સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે, જે મને મહારાજે એમ કહ્યું છે, મારું પુરુષોત્તમપણું નહીં પ્રવર્તાવો ત્યાં સુધી તમને આ દેહમાં રાખીશ. તથા અનાદિમુક્ત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે અમને તો સ્વામિનારાયણ ભગવાને કાનમાં છાના મંત્ર ફૂંક્યા છે, તેથી મહારાજને જેવા છે તેવા કહીશું. વળી નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે, ધન્ય ધન્ય આ અવતારને રે જોવા રાખી નહીં જોડ, તથા અષાઢી મેઘે આવી કર્યારે જાજા બીજા ઝાકળ. આગળ મોટા મોટા સંતો જાણતા પણ જીવ પાત્ર નહીં, તેથી જેમ જેમ સમજતા ગયા તેમ તેમ દ્રષ્ટાંત આપીને સમજાવતા ગયા. શાસ્ત્રમાં તો અનંત જીવને હળવે હળવે હેત થાય ને મહિમા જણાય તેવા લખાણ હોય તથા સર્વોપરી વાતો પણ હોય. એ વાત મોટા મુક્ત વિના પોતાના બુદ્ધિ બળે સમજવા જાય તેથી ગોળ ખોળ એક હારે ગણે. મહારાજે પંચાળાના 1લા વચનામૃતમાં એમ વાત કરી છે, જે જ્યારે અક્ષરધામના સુખનો વિચાર કરીએ છીએ ત્યારે બીજા સુખ ઉતરતાથી ઉતરતા થઈ જાય છે. માટે મહારાજ તો સર્વોપરી, સર્વકારણ, સર્વાધાર એ જેવા એક છે. એના આશ્રિત થઈને હવે બીજા દ્રષ્ટાંત ને સિદ્ધાંત મેળવવા બેસીએ તો શું વળે? એ તો કણ મૂકીને કુશકા લીધા જેવું થાય. કેટલાક તો વચનામૃત વાંચીને ઉલટા પાછા વળે છે ને કહે છે કે મહારાજ રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવાનું કહે છે ને તમે તો મુક્તને મહારાજનું ધ્યાન કરવાનું સમજાવો છો. તેમને આવી વાતો ક્યાંથી હાથ આવે? કેટલાક શાસ્ત્રના ભણેલા હોય તે કહે છે કે જે જે અવતારે કરીને જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. તે સદગુરુ શુકાનંદ સ્વામીએ હરિવાક્ય સુધા સિંધુના અર્થમાં પૂર્વ અવતારના સ્થાન મથુરા, દ્વારકા આદિક લખ્યા છે. તેથી એમ સમજે કે એ સ્થાનની ને એ અવતારની લીલા સંભાળવી. પણ પરભાવમાં તો મહારાજ ને મહારાજના મુક્ત તે અવતારી સમજવાના છે. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં લખે છે, જે હું શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે જો લખેલું વાંચી પરભાવનો અર્થ ન સમજ્યો હોય તે મહારાજનું ભગવાન પણ ક્યાંથી હાથ આવે? વચનામૃતમાંથી પણ સમજતા ન આવડે ને બુદ્ધિ બળે વાંચી વિચારે ને મોટાનો વિશ્વાસ ન હોય એ શું સમજે? જુઓ ને, એક ઠેકાણે અમે નરનારાયણ છીએ એમ કહ્યું, બીજે ઠેકાણે નરનારાયણને અને અમારે સુધો મન મેળાપ છે એમ લખ્યું. એવી રીતે હું ભગવાનના ભક્તનો ભક્ત છું. તમે મને ભગવાન જાણો છો, તમારો આચાર્ય, ઉપદેષ્ટા, ગુરુ, ઇષ્ટદેવ એવો જે હું તથા નરનારાયણ અમારા હૃદયમાં બિરાજે છે. અમારું રૂપ જાણીને લાખો રૂપિયાનું ખર્ચ કરીને મંદિર કર્યા છે. નરનારાયણ ભરતખંડના રાજા છે. આ ભગવાનમાંથી સર્વે અવતાર થાય છે. અક્ષરધામના ધામી તમારી સભામાં બિરાજે છે. અમારે શ્રી કૃષ્ણને વિશે કોટી ગણું હેત છે. તેજમાં મૂર્તિ છે તે અમે પોતે જ છીએ. એવા વચન પોતાની મેળે ન સમજાય એટલે વરુણના દીકરાની પેઠે કહે, જે વધુ સમજીશ તો અપરાધ થઈ જશે એમ કહી પરોક્ષ અવતાર ને મહારાજનું એકમેક વર્ણન કરે તેને બીજું શું કહેવું? બાપાશ્રીએ વાત કરી જે સત્સંગમાં મહારાજને સર્વોપરી જાણવા અને જણાવવા, એ કામ બહુ જબરું છે. શ્રીજી મહારાજ પોતે પ્રત્યક્ષ દર્શન દેતા તો પણ જ્યારે આ મૂર્તિ સૌથી નોખી છે, આ મૂર્તિને સુખે અનંત મુક્તો સુખિયા છે. મોટા મોટા અક્ષરાદિક અવતારો ને તેમના મુક્તો આ મૂર્તિનું ધ્યાન કરે છે એમ વાત થતી ત્યારે કેટલાક મૂંઝાતા. અનાદિમુક્ત ગોપાળાનંદ સ્વામી જેવા મહાસમર્થ મુક્તને ખૂણિયા જ્ઞાનવાળા કહેતા, પણ એવા જીવને ખબર ન પડે કે આ ભગવાન કેવડા મોટા છે, એમના મુક્ત કેવા સમર્થ છે. જુઓ ને, નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે આ મૂર્તિ સૌથી નોખી આચરજકારી છે. કહું છું ચોક્કસ વાત, ચોખ્ખી આચરજકારી છે. એવી રીતે મોટા મુક્તોએ મહિમા કયો છે! મહારાજને તથા મોટા મુક્તને જીવો ઉપર અપાર દયા છે. તેથી જેમ મહિમા સમજાય તેમ સમજાવે છે. અનાદિમુક્ત ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આદિક મુક્તોએ એ જ કામ કર્યા છે. તો પણ અનાદિકાળનું અજ્ઞાન જીવને વળગ્યું છે તેથી આવી વાતો ઝટ સમજી શકતા નથી. તે મહારાજની દયાથી ધીરે ધીરે સમજશે. આપણે તો સૌ ઉપર દયા રાખવી. દયા તે શું? તો મહારાજ સર્વોપરી છે એ વાત સમજાવવી. સભામાં છેલ્લા પ્રકરણનું 39મું વચનામૃત વંચાતું હતું. તેમાં કીડામાંથી કીડો, માણસમાંથી માણસ અને પશુમાંથી પશુ થાય છે તે સર્વેના કરતા એક જ ભગવાન છે એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, હવે બ્રહ્માનું કર્તવ્ય કર્તાપણું ક્યાં રહ્યું? સર્વ કરતા હર્તા એક શ્રીજી મહારાજ જ રહ્યા, પણ બીજો કોઈ કરતા નથી. બીજા અવતાર ધામ બાંધીને બેઠા છે માટે નોખા છે ને અતિશય ન્યૂન છે અને ઐશ્વર્યાર્થી છે. આવું જેને મહારાજનું મહાત્મ્ય સમજાણું હોય તેને પ્રકૃતિ પુરુષથી લઈને અક્ષર પર્યંત સર્વે તુચ્છ થઈ જાય. મહારાજ તો અણુ અણુ પ્રત્યે અંતર્યામી શક્તિએ રહ્યા છે અને સત્સંગમાં સાક્ષાત રહ્યા છે, પણ જીવને એવું જણાતું નથી. કેમ જે મનુષ્યની મર્યાદા રહે છે એટલી પણ મહારાજની મર્યાદા રહેતી નથી. એટલું છાનું નાસ્તિકપણું છે. મહારાજ અને મોટાની મોટપ માયિક દ્રષ્ટાંતે કરીને કહેવી પડે છે તે તો કેવું છે? તો ચક્રવર્તી રાજાને રાંકની ઉપમા દીધા જેવું છે. આ લોકમાં ચક્રવર્તી રાજા ખંડિયા રાજાને કાંઈ પોતાનું બધું આપી દેતા નથી, અને મહારાજ તો પોતાનું બધું સુખ આપી દે છે એવા દયાળુ છે. માટે સર્વ કરતા એક શ્રીજી મહારાજ જ છે. મહારાજ વિના કાળ, કર્મ, માયા, દેવ, મંત્ર, ઔષધિ એ આદિક કોઈને કરતા ન જાણવા, મહારાજ વિના કોઈથી તૃણ તૂટવા સમર્થ નથી, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય એમ મહારાજે કહ્યું છે. શ્રીજી મહારાજના આશ્રિતને વચનામૃત, ભક્ત ચિંતામણિ જેવા ગ્રંથ એ જ પોતાને કલ્યાણકારી શાસ્ત્ર સમજવા, એ વિના શ્રીજી મહારાજનું સ્વરૂપ સમજવામાં પરોક્ષ શાસ્ત્ર એકે કામ ના આવે. સીતાજીને વચને રામાયણ થયું અને દ્રૌપદીને વચને ભારત થયું તેવા પરોક્ષ શાસ્ત્ર કોઈ મહારાજ સુધી પહોંચે નહીં. મહારાજનો મહિમા તો મહારાજના મુક્ત જ વર્ણવે. આપણે તો એ જ શાસ્ત્ર મોક્ષના છે. વેદ વૈરાજ સુધી પહોંચે છે. પ્રકૃતિ પુરુષનું ઐશ્વર્ય વૈરાજમાં આવ્યું છે. તે વૈરાજ દ્વારે પ્રકૃતિ પુરુષનું ઐશ્વર્ય વેદ વર્ણવે છે. બીજા શાસ્ત્ર તો પ્રકૃતિ પુરુષ સુધી પહોંચે, પણ મહારાજ સુધી કોઈ એ શાસ્ત્ર પહોંચે નહીં. માથકવાળા અમીચંદભાઈએ પૂછ્યું, જે બાપા, પરોક્ષ જે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને યથાર્થપણે ભજનારા ભક્ત તે શ્રીજી મહારાજને જાણતા કે ઓળખતા ન હોય તેથી પ્રતીતિ પણ ન આવે, તેનો મોક્ષ થાય કે કેમ? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, જ્યારથી મહારાજ પ્રગટ થયા ત્યારથી પરોક્ષ અવતારોના ભક્તોને એ અવતારોથી તેડવા આવી શકાય નહીં. તેમને તો શ્રીજી મહારાજ સત્સંગમાં જન્મ ધરાવીને પોતાની ઉપાસના સમજાવી અક્ષરધામમાં લઈ જાય. તે સદગુરુ નિષ્કોળાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે, જે બંધ કીધા બીજા બારણારે વહેતી કીધી અક્ષરવાટ પુરુષોત્તમ પ્રગટી રે. આમ શ્રીજી મહારાજે આ સમયે આત્યંતિક મોક્ષ કરવા અક્ષરધામના બારણા ઉઘાડા મેલ્યા છે. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી, જે જીવના કલ્યાણ કરવા અતિ દયા કરી મોટા મુક્તોએ સતશાસ્ત્ર લખ્યા, તેમાં મહારાજનું સર્વોપરીપણું અને દિવ્યપણું સમજાવ્યું. મોટા મુક્તોનો મહિમા તથા અવતાર અવતારી એવો ભેદ સમજાવ્યો. ક્યાં મહારાજ, ક્યાં મુક્ત ને ક્યાં અવતાર. તોય કેટલાક મહારાજને ને અવતારને સરખા વર્ણવે છે. પ્રથમ અનાદિ મહામુક્તરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાસમર્થ સંતો મહારાજને સર્વોપરી કહેતા, તેથી ઉપાધિઓ બહુ થતી હતી. તે વખતે કેટલાય માનતા પણ ન હતા અને હવે તેમની વાતોના પુસ્તક ખભે ઊંચકીને ફરે છે ને એમાંથી નિર્વાહ ચાલે છે. માટે એવા મોટાના દિવ્ય શાસ્ત્ર ને એ શાસ્ત્રમાં લખ્યા સિદ્ધાંતોનું મનન કરવું. શ્રીજી મહારાજ તો અચળ સનાતન ને અનાદિ છે ને સર્વેના ઉપરી છે. તે કોઈથી ઢંકાય દબાય નહીં, પણ બીજા તેમનાથી ઢંકાઈ જાય એવી સામર્થ્ય યુક્ત મહારાજ અને મુક્ત સદાય છે, છે અને છે જ. તુલસીભાઈએ પૂછ્યું છે, અક્ષરને મહારાજનું દર્શન ને સુખ હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, મહારાજનું સુખ ને દર્શન અક્ષરને હોય તો અક્ષર જુદા શું કરવા રે? મુક્ત ભેગા બેસી ન જાય માટે અક્ષરની સભા જુદી છે અને એનો દરજ્જો પણ જુદો છે. કારણ કે અક્ષરને તેજનો પડદો રહ્યો છે. જેમ આપણને સૂર્યની મૂર્તિ દેખાતી નથી અને વાલખિલ્ય ઋષિને પ્રકાશનો પડદો નથી, તેમ શ્રીજી મહારાજના જે હજુરી મુક્ત છે તેને શ્રીજી મહારાજના તેજનો પડદો નથી. તે તો સદાય મહારાજનું સુખ ભોગવે છે. બીજા સૌને પોતપોતાને સ્થાનકે રાખવા ને મહારાજને સર્વોપરી જાણવા, મહારાજ વિના બીજું સંભાળવું તે તો ખોટી થવા જેવું છે. માટે એક મૂર્તિ જ રાખવી. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે, આપણે તો શ્રી પુરુષોત્તમ નારાયણને સર્વે કારણના કારણ જાણવા. જેમ વડનું ઝાડ મોટું દેખાય છે અને બીજ નાનું છે, તે નાનામાં ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયની સામર્થ્ય છે, તેમ ભગવાન તો આવડા મનુષ્ય જેવડા જ હોય પણ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયના કારણ છે. તે શ્રીજી મહારાજે કહ્યું છે, જે સૌને વશ કરું રે, સૌનો કારણ હું ભગવાન, એમ કારણમાં અલૌકિકપણું છે. બીજા અવતાર છે તે સર્વે મહારાજના સામર્થ્યને લઈને છે. આપણને મહારાજ બહુ મોટા મળ્યા છે, એમની દયા બહુ જબરી છે. તે જુઓ તો ખરા, એવડા મોટા ભગવાન તે આપણી સાથે વાતો કરે, થાળ આપે, પ્રસાદી આપે, તે કેવડી બધી દયા. બાપાશ્રી બોલ્યા છે, મહારાજ અને મોટા મુક્ત સદાય સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે. વર્તમાન કાળે સુખ ઘણું પ્રવર્ત્યું છે. આપણને જે વસ્તુ જોઈએ તે અહીંયા છે, બીજે કોઈ ધામમાં નથી. બીજે પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના નથી, તેથી તે ધામ ન્યૂન છે, ત્યાં પાર પડતું નથી. એમ જાણી ઉપાસના દ્રઢ કરવી. જેને ઉપાસના ન હોય તે માથા વિનાનું મનુષ્ય કહેવાય. બાપાશ્રી બોલ્યા છે, શ્રીજી મહારાજ અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે, સર્વના કારણ છે, સર્વના કરતા હર્તા છે, સર્વના નિયંતા છે, સર્વોપરી છે, અકળ મૂર્તિ છે. કાળ, કર્મ, માયા એ કોઈ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી. સર્વ કરતા શ્રીજી મહારાજને જાણવા, આવો મહિમા જાણે તેનો પાયો સત્સંગમાં અચળ છે. તે કોઈનો ડગાવ્યો મોક્ષના માર્ગમાંથી ડગે નહીં. પુરાણી કેશવ પ્રિયદાસજીએ અમદાવાદનું સાતમું વચનામૃત વાંચ્યું ત્યારે બાપાશ્રી બોલ્યા છે, આમાં તો મહારાજ કે છે કે સર્વ બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તેનો કરતા હું જ છું, તથા અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાશ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે, અને મારે પગને અંગૂઠે કરીને પૃથ્વી ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે, તથા સૂર્ય ચંદ્ર તારા આદિ મારે તેજે તેજાયમાન છે, તથા અનંત કોટી બ્રહ્માંડનો આધાર ને સર્વનો કારણ હું જ પુરુષોત્તમ છું. મારા વિના બીજો કોઈ મોટો દેખ્યો નહીં, એવો સર્વોપરી હું તે મારે વિશે આમ સમજીને નિશ્ચય કરે તો તે નિશ્ચય ડગે નહીં. આમાં તો શ્રીજી મહારાજ સર્વના કારણ થયા, તો પણ જેને આવો મહિમા સમજાતો નથી તે બીજા અવતારનું તથા સર્વોપરી પુરુષોત્તમ નારાયણનું ભેળું ને ભેળું વર્ણન કરે છે. પણ ક્યાં મહારાજ ને ક્યાં અવતાર? શ્રીજી મહારાજની કોઈ જોડ નથી, એમના જેવા તો એ એક જ છે. આ મૂર્તિ સૌથી આચરજકારી છે, તથા જોવા રાખી નહીં જોડ પુરુષોત્તમ પ્રગટી એવી એ કારણ મૂર્તિ છે. મહારાજને સર્વના કારણ, સર્વના નિયંતા, સર્વોપરી સર્વાધાર જાણ્યા વિના જીવનો આત્યંતિક મોક્ષ ન થાય, એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે શ્વેત દ્વીપ તથા ગોલોક, વૈકુંઠ, બદ્રિકાશ્રમ આદિ ધામોની સભા કરતા આ સત્સંગીની સભાને અધિક જાણું છું, અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. આવી રીતે મહારાજે સમ ખાધા છે, તોય કેટલાક નવા આદરવાળા અવતાર અવતારીની વાત સમજી શકતા નથી, અને મોટા મુક્ત દયા કરીને સમજાવે છે તે સમજતા નથી. બાપાશ્રીએ વાત કરી છે, કેટલાક સત્સંગમાં જૂના કહેવાતા હોય પણ સમજવામાં કાંઈ ના આવ્યું હોય તેથી મહારાજનું તથા બીજા અવતારોનું એકમેક વર્ણન કરે, જે બધાએ ભગવાનના અવતાર સરખા, તેમ આ વાત ન સમજ્યા હોય તે પણ એમ કહે છે રામ કૃષ્ણ આદિ જે અવતાર થયા તે જ મહારાજ. એ ટાણે થોડી સામર્થ્ય જણાવી હતી ને આ ટાણે ઘણી જણાવી છે. વળી એમ પણ કહે છે કે ભગવાન તો એક છે, તે એના એ ભગવાન, તેમાં વળી નાના મોટા કેમ કહેવાય? એવી સમજણ પોતાને તો હોય, પણ તેનો જે વિશ્વાસ કરે તેના જીવમાં પણ એવી સમજણ નાખે તેથી તેના ઉપર મહારાજનો ને મોટાનો રાજીપો ક્યાંથી થાય? મોટા મુક્તોએ સમજાવવામાં કાંઈ બાકી રાખ્યું નથી, તોય સર્વોપરીપણાની અવતાર અવતારીની વાત જીવમાં ઉતરે નહીં, તેને મહારાજનું સુખ ક્યાંથી આવે? અનંત કોટી રામ ને અનંત કોટી કૃષ્ણ અને અનંત કોટી મુક્ત એ સર્વના કર્તા, સર્વના આધાર, સર્વના નિયંતા ને સર્વના કારણ મહારાજને સમજે ત્યારે જ્ઞાન થઈ રહ્યું. આ તો અનંત ભગવાનના ભગવાન છે, તે આપણે ઘેરાવીને બેઠા છે એમ અનાદિમુક્ત ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, તથા અનાદિમુક્ત ગોપાળાનંદ સ્વામીએ પણ મહારાજનો સર્વોપરી મહિમા બહુ જ કહ્યો છે. જો મોટા અનાદિમુક્તનો વિશ્વાસ હોય તો એ વાત સમજાય, પણ પોતાના બુદ્ધિબળે સમજાય એવું નથી. કેટલાક ભણેલા ગણેલા કહેવાતા હોય પણ પરોક્ષ શાસ્ત્રમાં આ વાત ખોળે તે ક્યાંથી જડે? શ્રીજી મહારાજ તો એમ કહે છે જે આવ્યા નથી ને આવશું ક્યાંથી રે, તે તો વિચારોને મનમાંથી રે. તેથી એ મૂર્તિના સુખ ભોગતા અનાદિ મુક્ત વિના શ્રીજી મહારાજનો મહિમા કોણ સમજાવે? જ્યારે શ્રીજી મહારાજ અનાદિ મુક્ત રામાનંદ સ્વામીને મળ્યા ત્યારથી સ્વામી શ્રી તો એમ જ કહેતા જે આ નીલકંઠ બ્રહ્મચારી તો મોટા મોટા રામ કૃષ્ણ વાસુદેવ ને અક્ષરાદિક એ સર્વેને પ્રાર્થના કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે, ને મોટા કહે તે મનાય નહીં, તેને મહારાજનું સુખ કેમ આવે? માટે સૌ મહારાજને જેવા છે તેવા જાણજો. જીવને પરોક્ષનો મહિમા પણ પ્રત્યક્ષનો નહીં. મથુરા ગોકુળ જાય તો ત્યાંની તલાવડીની માટી તિલક કરવા માટે લઈ આવે એવું મહાત્મ્ય, પણ ભુજના હમીરસર તળાવની માટી કોઈ લઈ જાય નહીં. નહીં તો જુઓ ને, તેમાં મહારાજ નાયા છે, સંત દાસજી નાયા છે, મોટા મોટા મુક્ત નાયા છે, પણ એવું સમજાતું નથી. કારિયાણીનું 11મું વચનામૃત વંચાતું હતું, તેમાં ગોપીઓના પ્રેમની વાત આવી ત્યારે બાપાશ્રી દયા કરીને બોલ્યા છે, સંતો ગોપીઓ કોણ? મથુરા અને ગોકુળ કઈ ઠેકાણે આવ્યું તે કહો. ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું છે, જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં અક્ષરધામ, ત્યાં ગોકુળ ને ગોપીઓ છે. ત્યારે બાપાશ્રીએ કહ્યું છે, હા બરાબર, જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં ગોકુળ ને મથુરા છે, અને જે શ્રી કૃષ્ણ તે શ્રીજી મહારાજ પોતે છે, પણ જે શ્રી કૃષ્ણ પરોક્ષ થઈ ગયા એ નહીં. એ ઉપર પ્રેમાનંદ સ્વામીના કીર્તનની ટૂંક બોલ્યા છે, ગિરધર નાય અને ગોપીઓ ગાય, જોઈ પ્રેમાનંદ વારી જાય. તે પ્રેમાનંદ સ્વામીએ ગોપીઓને ક્યાં જોવા ગયા હતા? એમણે તો આ સંતોને ગોપીઓ કહેલ છે, તેમને એ જોતા હતા. માટે આ સંત તે ગોપીઓ અને જ્યાં મહારાજ ત્યાં ગોકુળ મથુરા, આ મર્મ સમજવો તે જબરી ઘાંટી છે. એ ઘાંટી ઉલ્લંઘાય તો બધું સમજ્યા, આમ ન સમજાય તો રખડવું પડે. પુરાણી કેશવ પ્રિયદાસજીએ પૂછ્યું છે, બાપા શ્રીજી મહારાજ સાથે આવેલા મુક્તો તો મહાપ્રતાપી હતા, તે તો જેવા શ્રીજી મહારાજ સર્વોપરી છે તેવા જ વર્ણન કરતા, એવા મોટાના જોગવાળા સર્વોપરી મહિમા કહેવામાં અટકે નહીં તોય તેમને સંશય કેમ રહેતો હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, એ વખતે પણ બધાયને મહિમા એક સરખો ન કહેવાય. શ્રીજી મહારાજ પોતાની સાથે જે મુક્તોને લાવે છે તે તો એ મૂર્તિના સુખ ભોગતા હોય, તેથી તેમનું કાંઈ પણ અજાણ્યું હોય નહીં. પણ કેટલાક બીજા ધામમાંથી આવેલા હોય તે જેવો છે તેવો મહિમા જાણવામાં અટકે ખરા. જ્યારે મહારાજ મનુષ્ય ચરિત્ર કરતા હોય, પોતાના પ્રતાપને ઢાંકીને વર્તતા હોય, ત્યારે તેમની રીત જુદી જ દેખાય. જુઓ ને, સત્સંગી જીવન ગ્રંથ લખાતો હતો ત્યારે 7 દિવસ સુધી સદગુરુ નિત્યાનંદ સ્વામીએ સૌથી જુદા પડી મહારાજને જેવા છે તેવા લખાવવા તે ગ્રંથ અટકાવ્યો હતો. તે સમયે મહારાજે સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીની ખૂબ પરીક્ષા લીધી હતી, પણ સ્વામી લેશ માત્ર ડગ્યાની, તેથી પરીક્ષાને અંતે શ્રીજી મહારાજ સ્વામી શ્રીને બાથમાં ચાંપી ઘણું હેત જણાવીને મળ્યા અને પોતાના કંઠમાંથી હાર ઉતારી સ્વામી શ્રીને પહેરાવ્યો અને મસ્તકે હાથ મૂકી સભા પ્રત્યે બોલ્યા છે, સંતો ઉપાસક તો આવા જ જોઈએ, આ સંત અમારો સંપૂર્ણ મહિમા જાણે છે, કેટલાક તો અમારા ફેરવ્યા ફરી ગયા, પણ આ એક સ્વામી ફર્યા નહીં. નારદ, શુક, સનકાદિક તથા ગોપીઓ આદિકની પ્રાપ્તિ તો આ સુખની આગળ કાંઈ ગણતરીમાં નથી. આ ખંડનની વાત નથી, પણ મોટપની વાત છે. સંતના પાત્રમાંથી મોટા દેવાદિક પ્રસાદી લઈ ગયા. એ બધા દેવ દિવ્ય થવા આવ્યા હતા. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે, સતશાસ્ત્ર ક્યારે જાણ્યા કહેવાય? તો જે શાસ્ત્રને વિશે શ્રીજી મહારાજની મૂર્તિ અને તેમના લીલા ચરિત્ર વર્ણવ્યા હોય તે ઉપર જ પ્રીતિ અને પ્રતીતિ થાય ત્યારે સતશાસ્ત્ર જાણ્યા કહેવાય. તેમ સત્પુરુષ પણ શ્રીજી મહારાજના ઉપાસક અને તેમને વિશે જ પ્રીતિવાળા તેમનો સંગ ગમે. બીજા મતના ગમે તેવા મોટા કહેવાતા હોય પણ તેને વિશે પ્રીતિ નહીં અને પ્રતીતિ નહીં એવી સમજણ હોય તો સત્પુરુષને જાણ્યા કહેવાય. તેમજ આત્મા સત્ય તે પણ પોતાના સંપ્રદાયમાં જેવી રીતે આત્મ સ્વરૂપનું પ્રતિપાદન કર્યું હોય તેવી રીતે સત્ય સમજીને દ્રઢ કરે. પણ પરોક્ષ શાસ્ત્રમાં કે પરોક્ષવાળા જે આત્મ સ્વરૂપનું નિરૂપણ કરે છે તેને વિશે પ્રીતિ કે પ્રતીતિ નહીં ત્યારે આત્મા સત્ય જાણ્યો કહેવાય. તેમજ પરમાત્મા પણ સત્ય ક્યારે જાણ્યા કહેવાય? તો જે પોતાના સંપ્રદાયમાં મોટા અનાદિમુક્ત અવતાર અવતારી ભેદ સમજાવે અને શ્રીજી મહારાજનું સર્વોપરીપણું કહે તેને નિસંશય થકો માની અને પોતાના સંપ્રદાયના ગ્રંથમાંથી અને સત્પુરુષ થકી શ્રવણ કરીને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવું ઘટે તેમ સમજે તેને વિશે જ પ્રીતિ અને પ્રતીતિ. પણ પરોક્ષ શાસ્ત્રમાંથી સમજવામાં તેવી પ્રીતિ નહીં તે પરમાત્મા સત્ય જાણ્યા કહેવાય.